એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે ફરી એકવાર એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે આપણને એવા સમયમાં લઈ જાય છે જે આપણને લાગે કે બહુ શાંત હતો, પણ ખરેખર તો આપણા આજના સમયનો પાયો ત્યારે નંખાયો હતો. પુસ્તક છે જ્હોન ગાન્ઝનું વેન ધ ક્લોક બ્રોક.
હા, બરાબર. અને આ પુસ્તક ખબર છે અત્યારે સમજવું બહુ જરૂરી છે. આપણી જે જોઈએ છે ને આ રાજકીય ધ્રુવીકરણ, અફવાઓ, ષડયંત્રની વાતો, સંસ્થાઓ પર અવિશ્વાસ, એ બધાના મૂળ ક્યાં છે? ગાન્ઝ કહે છે, ભાઈ, એ સમજવા 1990ના દાયકાની શરૂઆતમાં જવું પડે. એ શાંતિનો સમય નહોતો અને આપણા આજના રાજકીય ડીએનએ કે ને એના બીજ ત્યારે રોપાયા હતા. લોકો માનતા હતા ચાલો શાંતિ, પણ એ તોફાનની શરૂઆત હતી.
ખરેખર આ તો રસપ્રદ કહેવાય. તો આ જ્હોન ગાન્ઝ કોણ છે? એમની વાત કેમ અલગ પડે છે?
ગાન્ઝ એટલે એ પત્રકાર છે, વિચારક છે. એમનું એક ઓનલાઈન ન્યૂઝ લેટર છે, અનપોપ્યુલર ફ્રન્ટ, એનાથી ઘણા ઓળખે છે. એ કોઈ આમ પરંપરાગત ઇતિહાસકાર નથી.
ઓકે.
પણ એમનો પત્રકારત્વ અને રાજકીય વિશ્લેષણોનો જે અનુભવ છે ને એ એમને થોડા જુદા પાડે છે.
એટલે એ ખાલી ઘટનાઓ નથી જોતા પણ એને આજના સંદર્ભમાં મૂકે છે એમને.
બરાબર. ગાન્ઝ પોતાને રાજકીય પુરાતત્વવિદ જેવો ગણે છે, જાણે જૂની વાતો, જૂના વિચારો, ભૂલાઈ ગયેલા લોકોને ખોદી કાઢે અને સમજાવે કે એ આજે પણ કેમ મહત્વના છે. એમની ખૂબી એ છે કે એ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરે, પણ સાથે સાથે એકદમ વાર્તા કહેતા હોય એમ પાત્રોને જીવંત કરી દે. અને લખવાની સ્ટાઇલ પણ સરળ છે, એટલે રાજકારણનો અઘરો ઇતિહાસ પણ આમ સામાન્ય લોકોને સમજાય અને રસ પડે. ખાલી શું થયું નહીં, પણ કેમ થયું અને એની અસર શું થઈ એના પર ભાર મૂકે છે.
સમજાયું. તો હવે પુસ્તકનો મુખ્ય વિચાર. આ શીર્ષક જ કહે છે, વેન ધ ક્લોક બ્રોક, જ્યારે ઘડિયાળ તૂટી ગયો. મતલબ શું એનો? પુસ્તક શું કહેવા માંગે છે?
હા, મુખ્ય મુદ્દો એ છે કે 1990નો દાયકો, ખાસ કરીને 1990થી 1994 વચ્ચેનો સમય, એ અમેરિકા માટે એક મોટો વળાંક હતો.
આજે જે રાજકારણમાં આપણે જોઈએ છે ને, આ ભાગલા, ગુસ્સો, જાતજાતની અફવાઓ,
હા,
એ બધાનો પાયો ગાંજના મતે ત્યારે નંખાયો હતો.
એટલે પેલું શીત યુદ્ધ પૂરું થયું, સોવિયત યુનિયન ગયું, અમેરિકા જીત્યું, એટલે શાંતિ થઈ ગઈ, એવું નહોતું?
ના, બિલકુલ નહીં. ગાંજ કહે છે કે જીત કરતા એક જાતનો ખાલીપો વધુ હતો. વર્ષો કી દુનિયા બે ભાગમાં હતી, મૂડીવાદ વી સામ્યવાદ. હવે એ બીજો ભાગ, પેલો દુશ્મન, એ જ ન રહ્યો.
ઓકે, તો પછી અમેરિકાની ઓળખ શું, દેશનો હેતુ શું, એ સવાલ મોટો થઈ ગયો. ફ્રાન્સિસ ફુકુયામા જેવા લોકોએ કહ્યું, બસ ઇતિહાસ પૂરો, લોકશાહી જીતી ગઈ.
હા, એ થિયોરી તો બહુ જાણીતી છે.
પણ ગાંજ કહે છે, ના ભાઈ, એવું નહોતું. ઇતિહાસ પૂરો નહોતો થયો, પણ જે સમયની ગાડી એક દિશામાં ચાલતી હતી ને, એનું જાણે ઘડિયાળ જ તૂટી ગયું. હવે કઈ દિશામાં જવાનું કોઈને ખબર નહોતી.
અને આ જે દિશા વગરનો સમય હતો, જે ખાલીપો હતો, એમાં શું થયું પછી?
ગાન્ઝ કહે છે કે આ ખાલીપામાં પેલા હાંશિયામાં ધકેલાઈ ગયેલા લોકો અને વિચારોને મોકળું મેદાન મળ્યું. એટલે વિચિત્ર વાતો કરનારા, લોકોને ઉશ્કેરનારા, મીડિયામાં સનસની ફેલાવનારા, એ બધા આગળ આવ્યા. એમણે શું કર્યું? તો કે લોકોના મનમાં જે ડર હતો, ગુસ્સો હતો, નિરાશા હતી, એને અવાજ આપ્યો. એમની રાજનીતિની સ્ટાઇલ જ નવી હતી.
કેવી રીતે?
એમાં વંશીય રાષ્ટ્રવાદ હતો, વૈશ્વિકરણ સામે ડર અને શંકા હતી, સંસ્થાઓ પર જરાય ભરોસો નહોતો, અને એ લોકો નવા મીડિયાનો, ખાસ કરીને ટોક રેડિયોનો બહુ ચાલાકીથી ઉપયોગ કરતા હતા. પુસ્તકનો મૂળ સવાલ એ જ છે કે આજની રાજનીતિ ક્યાંથી આવી, અને ગાંઝનો જવાબ છે એના મૂળ 1990ના દાયકાની શરૂઆતમાં છે.
ચાલો તો હવે થોડા ઊંડાણમાં ઉતરીએ. ગાન્ઝ જે અલગ અલગ પાત્રો અને ઘટનાઓની વાત કરે છે, એમની ભૂમિકા શું હતી, એ લોકો શું કરવા માંગતા હતા, એમનો હેતુ શું હતો? શરૂઆત કરીએ એ સમયના માહોલથી, યુગનો અંત અને પેલો વૈચારિક ખાલીપો.
હા, તો જે વાત થઈ, શીત યુદ્ધ પૂરું થયું, અમેરિકા જીતી ગયું, ફુકુયામા જેવાએ કહ્યું ઇતિહાસનો અંત. પણ ગાન્ઝના મતે આનાથી જે મોટા નેતાઓ હતા, જે સ્થાપિત વ્યવસ્થા હતી, એ લોકો થોડા આળસુ થઈ ગયા, આત્મસંતોષમાં આવી ગયા. એમની પાસે ભવિષ્ય માટે કોઈ નવો નક્કર વિચાર નહોતો, દેશને ક્યાં લઈ જવો છે એ દિશા નહોતી. એમનો રોલ હતો દેશને રસ્તો બતાવવાનો, પણ એમાં એ નિષ્ફળ ગયા એમ કહી શકાય. એમનું લક્ષ્ય સ્પષ્ટ નહોતું.
અને સામાન્ય માણસ એમને કેવું લાગતું હતું?
સામાન્ય લોકોમાં ગૂંચવણ હતી, ચિંતા હતી. વર્ષોથી એક દુશ્મન હતો સોવિયત સંઘ, હવે એ નથી તો આપણે કોણ, આપણો દેશ શું છે? આ બધા સવાલો હતા. ઇતિહાસ અટક્યો નહોતો, પણ જાણે રસ્તો ભૂલી ગયો હતો, વધુ અણધાર્યો બની ગયો. અને આ જે ખાલીપો હતો એને ભરવા માટે કોઈક તો આવવાનું જ હતું. અને એ ખાલીપો ભરવા જે સૌથી પહેલા અને જોરદાર રીતે આવ્યા એ હતા પેટ બુકાનન. એમના 1992ના રાષ્ટ્રપતિપદના અભિયાનને ગાંઝ બહુ જ મહત્વનું ગણે છે. એમને ખાલી એક હારેલા ઉમેદવાર તરીકે નથી જોતા,
પણ
ભવિષ્યની રાજનીતિના કેને આગાહી કરનાર તરીકે જુએ છે. એમનું અભિયાન એક પ્રયોગશાળા જેવું હતું.
એમણે એવું શું કરેલું? એમનો રોલ શું હતો? લક્ષ્ય શું હતું?
બુકાનનનો મુખ્ય રોલ હતો રાજકારણમાં એક નવી જ ભાષા લાવવાનો. એમનું લક્ષ્ય હતું અમેરિકા ફર્સ્ટ, અમેરિકા સૌથી પહેલાં, એ વિચારને મજબૂત કરવાનો. એમણે શું કર્યું તો કે વૈશ્વિકીકરણ, નેફ્ટા જેવા વેપાર કરારો, ઇમિગ્રેશન, આ બધાનો સખત વિરોધ કર્યો.
પેલું કલ્ચર વોર ભાષણ પણ એમનું જ ને?
હા, બરાબર. સંસ્કૃતિ યુદ્ધ, કે અમેરિકાની મૂળ ઓળખ, મૂળ સંસ્કૃતિ ખતરામાં છે. એમણે બહુ હોશિયારીથી લોકોની આર્થિક ચિંતાઓ અને સાંસ્કૃતિક ડર બંનેને ભેગા કરી દીધા. ગાંઝ તો એમને ટ્રમ્પના સીધા રાજકીય પૂર્વજ માને છે. બુકાનને બહુ સ્પષ્ટ ભૂમિકા ભજવી અને એમનું લક્ષ્ય પણ સ્પષ્ટ હતું, રાજનીતિને એક ચોક્કસ દિશામાં વાળવાનું. ભલે ત્યારે સફળ ન થયા, પણ બીજ રોપી દીધા હતા.
બુકાનન સિવાય એ જ સમયે બીજા પણ ચહેરા હતા ને, જેમ કે રોસ પેરો અને બિલ ક્લિન્ટન. એમણે શું ભૂમિકા ભજવી?
હા, એ જ. 1992ની ચૂંટણીમાં રોસ પેરો એક અબજોપતિ અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા. એમનો મુદ્દો અલગ હતો. એ સરકારની અક્ષમતા અને વધતા જતા દેવા પર ફોકસ કરતા હતા. પેરોનો રોલ શું હતો તો કે એ બતાવવાનો કે લોકો બંને મુખ્ય પક્ષોથી કેટલા નિરાશ છે. એમને લગભગ 19% મત મળ્યા હતા, જે બહુ મોટી વાત હતી. એમનું લક્ષ્ય આ બે પક્ષીય સિસ્ટમને પડકારવાનું હતું.
અને બિલ ક્લિન્ટન જે જીત્યા હતા?
બિલ ક્લિન્ટન અને એમના નવા ડેમોક્રેટ્સ. એમનો રોલ હતો કે ને ટેકનોક્રેટિક સેન્ટ્રિઝમનો, મતલબ સરકારને વધુ કાર્યક્ષમ બનાવી, નિષ્ણાતોની મદદથી દેશ ચલાવવો. એમનું લક્ષ્ય હતું હાલની સિસ્ટમને વધુ સારી રીતે મેનેજ કરવાનું.
ઓકે.
પણ ગાંઝ કહે છે કે ક્લિન્ટન પેલા ઊંડા સાંસ્કૃતિક ડર અને ચિંતાઓને સંબોધી ન શક્યા, જે બુકાનન જેવા લોકો ઉઠાવી રહ્યા હતા. એટલે એક તરફ સિસ્ટમ સામે સવાલ ઉઠાવનારા હતા બુકાનન પેરો, એમની ભૂમિકા અને લક્ષ્યો અલગ હતા. અને બીજી તરફ ક્લિન્ટન હતા, જેમની ભૂમિકા સિસ્ટમ ચલાવવાની હતી. એમનું લક્ષ્ય એ હતું.
આ બધી રાજકીય ગરમાગરમી વચ્ચે બે ઘટનાઓ એવી બની જેણે બહુ મોટી અસર કરી, રૂબી રિજ અને વાકો. એને ખાલી કાયદો વ્યવસ્થાની નિષ્ફળતા નથી ગણતા, ખરું ને?
ના, બિલકુલ નહીં. ગાંઝ બતાવે છે કે પેલી સરકાર વિરોધી વાતો અને ડરનું વાતાવરણ કેવી રીતે વાસ્તવિક હિંસામાં ફેરવાઈ શકે. 1992માં ઇડાહોના રૂબી રિજમાં એક પરિવાર અને ફેડરલ એજન્ટો વચ્ચે ગોળીબાર થયો.
હા.
અને 1993માં ટેક્સાસના વાકોમાં એક ધાર્મિક જૂથના કમ્પાઉન્ડને ઘેરી લેવાયો અને પછી આગ લાગી, ઘણા લોકો માર્યા ગયા. આ ઘટનાઓ ખાલી પોલીસ કાર્યવાહી નહોતી.
તો એમની ભૂમિકા શું બની અને કોણે એનો ફાયદો ઉઠાવ્યો? એમનું લક્ષ્ય શું હતું?
આ ઘટનાઓ સરકારના અત્યાચારના પ્રતીક બની ગયા. જે લોકો ઓલરેડી સરકાર વિરોધી હતા, જેમને ડર હતો કે સરકાર એમના હક છીનવી લેશે, એમના માટે આ પુરાવા હતા. જે લોકો ષડયંત્ર સિદ્ધાંતો ફેલાવતા હતા, જેમ કે ન્યૂ વર્લ્ડ ઓર્ડર, એમનું લક્ષ્ય આ ઘટનાઓનો ઉપયોગ કરીને પોતાના સિદ્ધાંતોને સાચા ઠરવવાનું હતું. એમણે આ ઘટનાઓને એ રીતે રજૂ કરી.
અને એની અસર શું થઈ?
અસર એ થઈ કે દેશભરમાં જે નાની મોટી સરકાર વિરોધી સશસ્ત્ર ટુકડીઓ, મિલિશિયા હતી, એમને પ્રોત્સાહન મળ્યું. સરકાર પરનો અવિશ્વાસ, પેલો પેરેનોયા, એ ખૂબ વધી ગયો. આ ઘટનાઓએ પ્રતિકાત્મક ભૂમિકા ભજવી અને જેમને સરકારને બદનામ કરવી હતી એમના લક્ષ્યો પૂરા કર્યા.
એટલે એક તરફ સરકાર પર અવિશ્વાસ, પણ બીજી તરફ અમુક એવા વિચારો જે સાવ હાંશિયામાં હતા એ મુખ્ય પ્રવાહમાં આવવાની કોશિશ કરતા હતા. ડેવિડ ડ્યુક અને રશ લિમ્બોની વાત આવે છે આમાં.
હા, ડેવિડ ડ્યુક એ પહેલા કેકેકેના નેતા હતા, એમણે રાજકારણમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો. એમનો રોલ હતો શ્વેત રાષ્ટ્રવાદી વિચારોને વધુ સ્વીકાર્ય બનાવવાનો પ્રયાસ કરવો. એમનું લક્ષ્ય સીધી રીતે જાતિવાદી ભાષા વાપરવાને બદલે એને કોડવર્ડમાં કહેવાનું હતું.
જેમ કે
આપણો વારસો બચાવો, સરકારી કલ્યાણ યોજનામાં સુધારા કરો, શ્વેત લોકો માટે સમાન અધિકાર. આવા શબ્દો વાપરીને એ લોકપ્રિય ફરિયાદો સાથે પોતાની વાત જોડી દેતા હતા.
અને રશ લિમ્બો,
એ તો ટોક રેડિયો પર સુપરસ્ટાર હતા. બરાબર. રશ લિમ્બોનો રોલ હતો એક આખું નવું મીડિયા ઇકોસિસ્ટમ બનાવવાનો. એમનું લક્ષ્ય હતું પરંપરાગત મીડિયા, જે ફિલ્ટર કરીને સમાચાર આપતું હતું, એને બાયપાસ કરીને સીધા લાખો શ્રોતાઓ સુધી પહોંચવાનો અને એમનામાં રોષ અને એક ચોક્કસ ઓળખની ભાવના જગાડવાની. ગાન્સ કહે છે કે આજે આપણે જે પોસ્ટ ટ્રુથ વાતાવરણની વાત કરીએ છીએ ને, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનું માળખું લિમ્બો જેવા લોકોએ 90ના દાયકામાં તૈયાર કરવાનું શરૂ કરી દીધું હતું. ડ્યુક અને લિમ્બો બંને પોતપોતાની ભૂમિકા સફળતાપૂર્વક ભજવી અને એમના જે લક્ષ્યો હતા એ હાંસલ કરવા માટે ચોક્કસ વ્યૂહરચના અપનાવી.
તો આ બધા તત્વો, શીતયુદ્ધ પછીનો ખાલીપો, બુકાનનનો રાષ્ટ્રવાદ, પેરોનો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જુવાળ, ક્લિન્ટનનો ટેકનોક્રેટિક અભિગમ, રૂબી રિજ અને વાકોની ઘટનાઓ અને એના પડઘા, ડ્યુક જેવા લોકોના પ્રયાસો અને લિમ્બોનો મીડિયા પ્રભાવ, આ બધાએ મળીને 1990ના દાયકાની શરૂઆતમાં એક ભંગાણ એટલે કે ક્રેકઅપ સર્જ્યું, એમ ગાન્સ કહે છે.
હા, બરાબર. એક એવું ભંગાણ જે ખાલી રાજકારણનું નહોતું, પણ લોકો સત્યને કઈ રીતે જુએ છે, સત્તા પર કોનો વિશ્વાસ કરવો, વાસ્તવિકતા શું છે, એની જે સામૂહિક સમજ હતી ને એમાં તિરાડ પડી. અને ગાન્સના મતે આ સમયગાળાએ આવનારા દાયકાઓ માટે એક એવી પેટર્ન સેટ કરી દીધી જેની અસરો આપણે આજે પણ બહુ સ્પષ્ટપણે જોઈ રહ્યા છીએ.
આજની ચર્ચા પરથી કેટલાક મુખ્ય વિષયો કે સંદેશાઓ સ્પષ્ટ થાય છે. પહેલો તો પેલો ઇતિહાસનો અંત વાળો ભ્રમ.
હા, અને એ શીખવે છે કે મોટા ફેરફારો ક્યારેય આપણે ધારીએ એવા નથી હોતા. જૂની વ્યવસ્થા જાય ત્યારે જે ખાલીપો આવે છે એ જોખમી હોઈ શકે. આપણા જીવનમાં પણ અણધાર્યા ફેરફારો આવે ત્યારે અનિશ્ચિતતા વધી જાય છે ને.
સાચી વાત. બીજો મુદ્દો જે આજે પણ એટલો જ લાગુ પડે છે, આધુનિક લોકપ્રિયતાવાદનો જન્મ. પેટ બુકાનમની બ્લુ પ્રિન્ટ એ આપણને રાજકીય પેટર્ન ઓળખવામાં મદદ કરે છે.
ત્રીજું, પેલી રાજકીય કેન્દ્રની નિષ્ફળતા. ક્લિન્ટન જેવા નેતાઓ કદાચ સક્ષમ મેનેજર હતા, પણ લોકોની ઊંડી ચિંતાઓ, સાંસ્કૃતિક મુદ્દાઓ એને કદાચ ન સમજી શક્યા. આ જવાબદાર નેતૃત્વની જરૂરિયાત પર ભાર મૂકે છે.
ચોથો મુદ્દો, પેરાનોયા એટલે કે ભય અને શંકા, એનો રાજકીય સાધન તરીકે ઉપયોગ અને મીડિયા ક્રાંતિ ટોક રેડિયોથી શરૂ કરીને વૈકલ્પિક વાસ્તવિકતાઓ બનાવવી. આજના મીડિયા લેન્ડસ્કેપને સમજવા માટે આ બહુ અગત્યનું છે. મીડિયા સાક્ષરતા કેટલી જરૂરી છે.
અને પાંચમો, જે ખરેખર ચિંતાજનક છે, ઉગ્રવાદનું ધીમે ધીમે મુખ્ય પ્રવાહમાં પડવું. ડ્યુકની વ્યૂહરચના જુઓ. ભાષા બદલીને ધીમે ધીમે જે વિચારો પહેલાં અસ્વીકાર્ય હતા એને પણ સામાન્ય બનાવી દેવાય છે. આપણે સતર્ક રહેવું પડે કે કઈ ચર્ચા સ્વીકાર્ય બની રહી છે.
ગાંજના પુસ્તકમાં અમુક વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય.
હા, જેમ કે એક મુખ્ય વિચાર આ છે, સાર રૂપે કહું તો, શીતયુદ્ધના અંતથી શાંતિ નહીં પણ અર્થનું સંકટ આવ્યું, હેતુનો અભાવ, અને એના લીધે દેશ છેતરનારાઓ અને ષડયંત્ર સિદ્ધાંતવાદીઓ માટે વધુ સંવેદનશીલ બન્યો. મોટી ઘટનાઓના અણધાર્યા પરિણામો આવી શકે છે.
બીજો એક વિચાર, 1990ના દાયકાની શરૂઆતમાં અમેરિકાએ ખાલી રાજકારણ નહોતું બદલ્યું પણ સત્ય સાથેનો પોતાનો સંબંધ જ બદલી નાખ્યો હતો. શું સાચું છે, કોના પર વિશ્વાસ કરવો, એ પાયાની સમજ જ ડગમગી ગઈ. આ રાજકારણથી પણ ઊંધું સંકટ છે.
અને ત્રીજો વિચાર, જે પેલું ષડયંત્રનું આકર્ષણ સમજાવે છે. 90ના દાયકાના કોનમેન ખાલી પ્રોડક્ટ નહોતા વેચતા, તેઓ વાસ્તવિકતાના આખા વૈકલ્પિક વર્ઝન વેચી રહ્યા હતા. અને જે લોકો એ માનતા, એમને લાગતું કે અમે સ્માર્ટ છીએ, અમને ખાસ ખબર છે. આ એક મનોવૈજ્ઞાનિક રમત છે.
અને પેલી બુકાનનવાળી વાત, એમણે ખાલી અભિયાન નહોતું ચલાવ્યું, એમણે એક નવી રાજકીય ભાષા ઘડી હતી, વૈશ્વિકરણ, સાંસ્કૃતિક ઉચ્ચવર્ગ, વસ્તી વિષયક ફેરફાર સામેના રોષ માટેની ભાષા. રિટેરિકની તાકાત દેખાય છે એમાં.
તો આ બધી વાતોમાંથી આપણે શું લઈ શકીએ, રોજિંદા જીવનમાં શું કામ લાગે?
મને લાગે છે કે પહેલું તો અત્યારના રાજકારણને સમજવામાં મદદ મળે. જે પેટર્ન આપણે આજે જોઈએ છીએ એના મૂળિયા ક્યાંક ત્યાં છે. બીજું, મીડિયાને સમજદારીથી જોવાની વૃત્તિ કેળવાય, ખાસ કરીને વોટ્સએપ યુનિવર્સિટીના જમાનામાં. ખરું ને? માહિતી પર સવાલ પૂછતા શીખવું પડે.
હા, બરાબર. અને સમાજમાં ધ્રુવીકરણ કેમ થાય છે એની થોડી સમજણ મળે. આ બધું અચાનક નથી થતું, અને જ્યારે નેતાઓ લોકોની ચિંતાઓ સાંભળતા નથી ત્યારે જે ખાલી જગ્યા સર્જાય છે એ ખતરનાક બની શકે છે. જવાબદાર નેતૃત્વ કેટલું જરૂરી છે એ સમજાય. અને હા, લોકોની ફરિયાદો ભલે ગમે તેવી હોય, એને સાંભળવી અને સમજવી પડે, નહીતર કોઈ બીજું એનો ગેરફાયદો ઉઠાવી શકે છે.
આ પુસ્તક અને આપણી ચર્ચા પછી તમારા મનમાં છેલ્લે શું વિચાર આવે છે? કોઈ એવી વાત જે ખાસ અડી ગઈ?
મને એ વાત બહુ મહત્વની લાગી કે રાજકીય અને સામાજિક વાતાવરણ કેટલી ઝડપથી બદલાઈ શકે છે. જે વસ્તુઓ એક સમયે વિચારવી પણ મુશ્કેલ હોય એ થોડા સમયમાં સામાન્ય બની જાય. આપણે જેને નોર્મલ સમજીએ છીએ એ કાયમી નથી. અને બીજું, ભૂતકાળ ખરેખર ક્યારે જતો નથી, એ વર્તમાનને સતત ઘડતો રહે છે. 90નો દાયકો કોઈ અંત નહોતો, પણ એક નવી, વધુ અસ્તવ્યસ્ત શરૂઆત હતી.
મારા માટે સૌથી મોટો ટેકઅવે એ છે કે સત્ય અને વાસ્તવિકતા જેવી મૂળભૂત બાબતો પણ કેટલી નાજુક હોય છે. જ્યારે લોકોનો એકબીજા પરથી, માહિતીના સ્ત્રોતો પરથી વિશ્વાસ ઉઠી જાય ત્યારે સમાજ તરીકે આગળ વધવું કેટલું મુશ્કેલ બની જાય છે. આપણે એક સહિયારી સમજણ, એક કોમન ગ્રાઉન્ડ કેવી રીતે જાળવી શકીએ એ આજે પણ બહુ મોટો સવાલ છે. અને હા, હાશિયાના વિચારો કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવી જાય છે એ સમજવું અને એના પર નજર રાખવી બહુ જરૂરી છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.